તારીખ 15/12/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 78.
બંધનું કારણ છે એમ માને છે અને એ બંને ચિંતવન છે એટલે બંને વિકલ્પ છે, બંનેમાં રાગ છે અને બંને બંધનું કારણ છે. એમાંથી નિર્વિકલ્પ દશાનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે ચિંતવન છે એ બંધનું કારણ છે તો પછી એટલી નિર્વિકલ્પ દશા રહેવી જોઈએ, અને શાસ્ત્રમાં પણ પ્રમાણમય નિક્ષેપના વિકલ્પનો નિષેધ કર્યો છે. શાસ્ત્રમાં એનો નિષેધ કર્યો છે પણ કઈ કક્ષાના મુમુક્ષુ માટે કર્યો છે કે કઈ કક્ષાના સાધક માટે કર્યો છે? વિધિ નિષેધ અનેક ભંગ ભેદથી શાસ્ત્રમાં ઉપદેશા છે, એ ઉપદેશ બધાને લાગુ પડે છે? બધો ઉપદેશ બધાને લાગુ પડે છે કે એક ઉપદેશ બધાને લાગુ પડે છે? એવું તો નથી. એનો ઉત્તર એ આપ્યો કે જે જીવ એવા જ વિકલ્પોમાં લાગી રહે છે, પ્રમાણમય નિક્ષેપ એટલે શાસ્ત્ર અભ્યાસમાં જ લાગી રહે છે, અને શાસ્ત્ર અભ્યાસ છોડીને પોતાના સ્વરૂપના આરાધનમાં એકાગ્ર થવામાં જે પુરુષાર્થને લગાવતો નથી, એને એમ પણ કહ્યું છે કે એકલા નય પ્રમાણ નિક્ષેપ છે એ વિકલ્પો નિષેધવા યોગ્ય છે અને સ્વરૂપમાં આરૂઢ થવા યોગ્ય છે. એનું કારણ બતાવ્યું કે જે એમાં લાગી રહે છે અને અભેદરૂપ એક પોતાના આત્માનો અનુભવ કરતા નથી, માત્ર વિકલ્પમાં જ રોકાય છે, એને એનો નિષેધ કર્યો છે. પણ જેને એના વિકલ્પો ન આવતા હોય અને બીજા સાંસારિક કાર્યોના કે સંયોગોના કે ઉદયના વિકલ્પો આવતા હોય એને માટે એ ઉપદેશ લાગુ પડતો નથી, એમ કહેવું છે. તેમને એવો ઉપદેશ આપ્યો છે, ફરીને શરૂ કરીએ છીએ, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે એ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે. જે એ વિકલ્પો કરે છે એને એમ કહે છે કે એ શા માટે એ વિકલ્પો કરવા કે નિશ્ચય કરવા માટે. નિશ્ચય કહો, ઓળખાણ કહો, સ્વરૂપ નિશ્ચય કહો કે સ્વરૂપની ઓળખાણ કહો. ઓળખાણ એટલે પીછાણ, ઓળખાણ માને પીછાણ, પહેચાન. ઓળખાણ કરવા માટે શાસ્ત્રમાં નય પ્રમાણ નિક્ષેપથી વસ્તુનું સ્વરૂપ સમજવું, પણ સ્વરૂપમાં અનુભવ કરવા માટે એ વિકલ્પો કામમાં આવશે નહીં. એવો નિશ્ચય થતા સ્વરૂપનો મહિમા આવશે અને એ મહિમા વધીને અનુભવ કરાવશે, એટલે એ પુરુષાર્થ છે. નિશ્ચયથી જ્ઞાન બળ ઉત્પન્ન થાય છે અને એ જ્ઞાન બળ અનુભવ કરાવે છે. જ્ઞાન બળ કહો કે જ્ઞાનપૂર્વકનો પુરુષાર્થ કહો, બંને એક વાત છે. જેવો વિકલ્પમાં લાગી રહે છે તેનો એવો ઉપદેશ આપ્યો છે, અને એ ઉપદેશ આપવાનું કારણ એ છે કે નિશ્ચય કરાવવો છે. વસ્તુનો નિશ્ચય થતા એનું કાંઈ પ્રયોજન રહેતો નથી. વસ્તુનું ઓળખાણ કરવા સુધી એ પ્રયોજન હતું, પછી એ સીડી એ પગથિયું છોડી દેવાનું છે, એકાગ્ર થવા માટે દ્રવગુણ પર્યાયના વિકલ્પો છૂટી જવા જોઈએ, પ્રમાણ નિક્ષેપના વિકલ્પો છૂટી જવા જોઈએ. જો ન છૂટે તો એ વિકલ્પો જ બાધક થાય. નિર્વિકલ્પ થવામાં કોઈ પણ વિકલ્પ બાધક થાય, પછી પ્રમાણનો નિક્ષેપ ન હોય તો એ બાધક થાય, તો પછી સંસારના ઉદયનો વિકલ્પ હોય તો બાધક થાય જ, એ કહેવાની જરૂર રહેતી નથી. માટે એ વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. જો ફસામણ છે એમ કીધું ત્યાં, બીજા વિકલ્પ છોડી સંસારના સ્વરૂપના વિચાર કરવા, પણ ત્યાં ફસાવો નહીં એમ કહે છે. વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે સામાન્ય રૂપ સ્વદ્રવ્યનું જ ચિંતન થયા કરે, તથા સ્વદ્રવ્ય પરદ્રવ્યના સામાન્ય રૂપ અથવા વિશેષ રૂપનું જાણવું થાય છે. ત્યાં તો બીજા પણ વિકલ્પ સ્વદ્રવ્યના અને પરદ્રવ્યના વિકલ્પો આવશે. શું નિશ્ચય થયા પછી પણ વિચારો ચાલશે, પણ તે વિતરાગતા સહિત થાય છે. વિતરાગતા સહિત થાય છે એટલે અહીંયા શું છે કે પછી રાગદ્વેષનો અભિપ્રાય છૂટી જાય છે. વસ્તુ ઇષ્ટ અનિષ્ટ છે એમ નથી, પછી કોઈ વસ્તુ ઇષ્ટ પણ નથી, કોઈ પણ વસ્તુ અનિષ્ટ પણ નથી. એવા અભિપ્રાય પૂર્વક જે વિચારો ચાલે છે એમાં કઈ વાંધો નથી એમ કહેવું છે. શું વિતરાગતા સહિત થાય છે એનું નામ નિર્વિકલ્પ દશા જાણવી, કે પછી એનો વિકલ્પ નથી એમ. આ વસ્તુ ઠીક છે એવો વિકલ્પ નથી, આ વસ્તુ અઠીક છે એવો વિકલ્પ નથી એનું નામ નિર્વિકલ્પ દશા છે. શુદ્ધોપયોગ થાય એનું નામ નિર્વિકલ્પ દશા એમ નહીં. શું શુદ્ધોપયોગ થાય એનું નામ નિર્વિકલ્પ દશા નહીં, પણ અભિપ્રાયમાં ઇષ્ટ અનિષ્ટતા બીજા પર પદાર્થની રહી હોય અને બીજા પદાર્થ ઇષ્ટ લાગે ત્યારે રાગના અભિપ્રાય પૂર્વક ઉપયોગ લંબાય ત્યારે એને વિકલ્પ કહે છે. દ્વેષના ઉપયોગ અભિપ્રાય પૂર્વક ઉપયોગ લંબાય ત્યારે એને વિકલ્પ કહે છે. પણ જ્યાં રાગ દ્વેષ નથી ત્યાં નિર્વિકલ્પતા છે એમ કેવું છે, અથવા વિતરાગતા છે. વિતરાગતા એટલે ઓલું મોક્ષ માર્ગ ની વિતરાગતા એમ નહી. શું રાગે નથી ને દ્વેષે નથી, શું રાગ પણ નથી ને દ્વેષ પણ નથી, ઉપેક્ષા ભાવ છે એમ કહીને એમ કહ્યું કે તું પેલા ઉપેક્ષા ભાવ તો કેળો, ઈષ્ટ અનિષ્ટ પણ તો છોડ, ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય મૂકીને પરદ્રવ્યોને માત્ર જ્ઞેય તરીકે જાણવાનો પુરુષાર્થ તો કર એમ કહેવું છે. હા, અભિપ્રાય ઉપર બહુ વજન છે. પરિણામનો દોર અભિપ્રાય આધારિત છે. પરિણામનો દોર અભિપ્રાય આધારિત છે. તમારો જેવો અભિપ્રાય એ અનુસાર પરિણામ થઈ જશે. પરિણામ છે સમય સમયની યોગ્યતા છે. જે પરિણામ છે એ સમય સમયની યોગ્યતા છે. તો એ સમય સમયની યોગ્યતા કેવી રીતે ઉત્પન્ન થાય છે કે અભિપ્રાય અનુસાર થાય છે યોગ્યતા. જેવો અભિપ્રાય એવી યોગ્યતા આપોઆપ કેળવાઈ જાય છે, ઘડાઈ જાય છે એમ કેવું છે. પ્રશ્ન કે ત્યાં તો ઘણા વિકલ્પ થયા, ત્યાં તો સ્વદ્રવનું પદ્રવના ચિંતનના ઘણા વિકલ્પ થયા, નિર્વિકલ્પ દશા તમે કહી, પણ એ નિર્વિકલ્પ દશા અમને કઈ સમજાણી નહીં. કેવી રીતે નિર્વિકલ્પ દશા કયો છો? અહીં તો વિકલ્પ છે ને તમે નિર્વિકલ્પ દશા કયો છો? ઉત્તર કે નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. ચાલો જવાબ શું આપ્યો? કે શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પ નિર્વિચાર થઈ જાય ત્યારે જ નિર્વિકલ્પ કહીએ, એવી અહીંયા વાત નથી. એ નિર્વિકલ્પતા પછી આવશે, પેલા આ આવશે એમ કેવું છે. શું કેમ કે છદમસ્તનું જાણવું વિચાર સહિત હોય છે, જ્ઞાન જાણે એને તું વિકલ્પ નહીં કે એમ કે છે. જ્ઞાનનો જે જાણવાનો જાણન ક્રિયારૂપ પર્યાય છે એને તું વિકલ્પ નહીં ગણે એમ કે છે. શું સીધું જાણે એમાં વિકલ્પ નથી, એ તો જાણવું માત્ર છે. જેમાં ટ્રાફિક જાણે છે વિકલ્પ નથી એમ કે છે, જણાઈ જાય છે. ખરેખર તો એ જણાઈ જાય છે, માટે એમાં વિકલ્પ નથી. જાણવાના વિકલ્પ પૂર્વક જાણે તો તું એને વિકલ્પ ગણ, પણ જાણવાના વિકલ્પ વિના જાણવું તો સતત થયા જ કરે છે. બધું જાણવું વિકલ્પ પૂર્વક થાય છે કે નહીં? વિકલ્પ વિના પણ જાણવું થાય છે. એટલે માત્ર નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમ કે છદમસ્તનું જાણવું વિચાર સહિત હોય છે. તેનો અભાવ માનતા જ્ઞાનનો પણ અભાવ થાય તો તારે જાણવાનો અભાવ કરવો છે. વિકલ્પના નિષેધની સાથે તારે જ્ઞાનનો અભાવ કરી નાખવો છે એમ પૂછે છે. તો વસ્તુનો અભાવ, નાસ્તિક થઈ જઈશ તું, આત્માનો અભાવ એમાં તારા શ્રદ્ધા જ્ઞાનમાં આવશે, અથવા તારા અભિપ્રાયમાં આત્માનો અભાવ થશે ત્યાં. શું તેનો અભાવ માનતા જ્ઞાનનો પણ અભાવ થાય માન્યતામાં, ત્યારે એ તો જડપણું થયું, એ તો જાણવું બંધ કરી નાખવાની વાત છે. આવું આ ઘણા શું કહે છે કે જુઓ ભાઈ, માણસને ઉપાધિ ઘણે છે, પણ આ તિરિયન છે ગાય ભેંસને કાંઈ ઉપાધિ છે? જુઓ, સાચી વાત છે? જો ગાય ભેંસને ઓછી ઉપાધિ છે તો કીડી મકોડાને એથી ઓછી ઉપાધિ છે એમ થયું? કેમ કે ગાય ભેંસને તો બાળ બચ્ચા છે, કીડી મકોડાને તો એવું કાંઈ છે નહીં. પછી નિગોદના જીવને એથી ઓછી ઉપાધિ છે? તો એવી રીતે જ્ઞાનના ઉઘાડથી જ્ઞાન વધે અને ઉપાધિ વધે એમ માને એ નિગોદને ઈચ્છે છે. જ્ઞાન બિરા જાય તો ઉપાધિ મટી જાય. એના ઉપરથી આપણે ગુજરાતીમાં કહેવત નીકળે છે, જાણ્યાનું ઝેર. શું જાણ્યા તેનું ઝેર એટલે શું છે? કે કોઈ વાત જાણવામાં આવે એટલે આકુલતા કરી લે છે. સમાચાર ન મળ્યા હોય તો આકુલતા થાય? સમાચાર મળે કે આગ્રામાં આમ થયું છે, આગ લાગી છે, પછી ફલાણી જગ્યાએ લાગી છે, તો એ જે દુઃખ થયું એ જાણ્યાનું ઝેર છે. માટે જાણવાનું બંધ કરી દો. ઘણા માણસો શું બુદ્ધિ લગાડે છે કે જાણવાનું બંધ કરી દો, આપણે વધારે જાણીએ છીએ એમ વધારે દુઃખ થાય છે. ખોટી વાત છે. શું તો પછી ઓછું જાણવું, જાણવાનું બંધ કરી દો, જ્ઞાનનો જ અભાવ કરી નાખો એટલે દુઃખ ન થાય. કે જ્ઞાન દુઃખનું કારણ નથી એમ કેવું છે. જ્ઞાન દુઃખનું કારણ નથી. અભિપ્રાય જે ખોટો છે ઇષ્ટનિષ્ઠપણાનો એ દુઃખનું કારણ છે, જ્ઞાન દુઃખનું કારણ નથી. મિત્રી એ અભિપ્રાયમાં નિગોદને સ્વીકારે છે જીવ. હા, શૂન્ય થઈ જાઓ. શું એવો ઉપદેશ આપે છે ઘણા? શૂન્ય થઈ જાઓ, સાવ શૂન્ય થઈ જાઓ. તમે એ બધી કલ્પના છે, એવી રીતે કોઈ શૂન્ય થઈ શકે? મૂંડ થઈ જાય, શૂન્ય ન થાય પણ મૂંડ થઈ જાય. સમજદાર નું મોત, સમજદાર કા મોત? બહુ સમજદાર હોય બહુ ઉપાધિ કરે, બુદ્ધિ વધારે હોય વધારે ઉપાધિ કરે. ઓછી બુદ્ધિ વાળો એમ છે ને કે ભાઈ આપણે થોડું કમાઈ લઈએ અને પેટ ભરાય, એટલું જાજી બુદ્ધિ વાળો એ કરોડો લાખોનો વિચાર કરે. અથવા એક પરિવારમાં વધારે બુદ્ધિ વાળો એ વધારે ઉપાધિ કરે, ઓછો બુદ્ધિ વાળો ઓછી ઉપાધિ કરે. બોલો શું કે ભાઈ, મને તો જવાબદારીનું ભાન છે, મારે મારી જવાબદારી નિભાવવી પડે. હે તો કે ભાઈ, જવાબદારી બહુ સંભાળતા તમારે તો બહુ આકુળતા ને બહુ ઉપાધિ ને બહુ દુઃખ થાય. તો કે શું કરીએ ભાઈ, સમજદાર નું મોત છે. શું એ સમજતા નથી કે પોતાને નુકસાન કેટલું થાય છે? મને તો ખબર પડે છે, એટલે મારે બધું જવાબદારી થી કામ કરવું પડે છે. વાત ખોટી છે, એ વાત ખોટી છે. મમત્વ એટલું દુઃખ છે. કેટલું દુઃખ છે? જ્ઞાન એટલું દુઃખ નથી, સમજણ એટલું દુઃખ નથી, મમત્વ એટલું દુઃખ છે. જેને મમત્વ છોડ્યું કે ભાઈ જેનું જે થવું એ થાય, મારે મારું આત્મકલ્યાણ કરવું છે, તેને દુઃખ નથી. મમત્વ એટલું દુઃખ છે. મમત્વ કયો? એકત્વ કયો? મમત્વ કેવી રીતે તૂટે? વસ્તુનું સ્વરૂપ ભિન્ન છે. આ જગત ને અને મારા આત્મા ને કઈ લેવા દેવા છે? આ વિચિત્ર જગત ને અને મારા આત્મા ને લ્યો, ઠીક. એટલું જગત નહી, કેવું છે જગત? વિચિત્ર જગત છે આ. શું? આ વિચિત્ર જગત ને અને મારા આત્મા ને કઈ લેવા દેવા નથી. એમ કરીને આત્મકલ્યાણ બાજુ વળવું જોઈએ. એવી રીતે જ્ઞાનનો અભાવ માને તો જડપણું થયું, પણ આત્માને જડપણું આવવાનું નથી. શું હોતું નથી? માટે વિચાર તો રહે છે, માટે જાણવું તો થયા જ કરે છે. વળી જો એક સામાન્યનો જ વિચાર રહે અને વિશેષનો નહીં, એમ કહીએ, અમે તો એમ માનીએ છીએ કે સામાન્યનું ચિંતન ને વિચાર રહ્યા કરે તો સારું. બીજું અમારે જરૂર આત્માના ભેદ પ્રભેદમાં ન જવું ને પરનો વિચાર ન કરવો. તો કહે છે કે સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી, એમાં નહીં ટકી શકતો. અથવા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ ભાસતું નથી. વિશેષ વિનાનું સામાન્ય, ભેદ રહિત અભેદ છે. તો ભેદના જ્ઞાન વિના અભેદનું જ્ઞાન તને થયું કેવી રીતે? તું તો ભેદ બુદ્ધિમાં તો ઊભો છો એમ કે છે. સીધું અભેદનું જ્ઞાન થાય ને કોઈ અભેદ મારીએ અને ભેદનો વિચાર ના આવે એવું કદી બને? અહીં જો એમ કહીએ એટલે કે એનો અંદર પેટા પ્રશ્ન છે, મૂળ પ્રશ્ન ને પેટા પ્રશ્ન છે કે અહીં જો એમ કહીએ કે પોતાનો જ વિચાર રહે છે પરનો નહીં, અમને તો અમારો આત્માનો જ વિચાર રહે છે, બીજાનો વિચાર આવતો નથી, પરને અમે જાણવા માંગતા નથી, પરનો વિચાર કરવા માંગતા નથી, બની શકે નહીં હો? છદ્મસ્થની બની શકે જ નહીં. ભૂખ લાગે ત્યારે ખાવામાં કોનો વિચાર કરશે? તરસ લાગશે ત્યારે પાણી પરનો વિચાર છે કે આત્માનો વિચાર છે? ઊંઘ આવશે ત્યારે સુઈ જશે તો શું કરશે? છૂટી જશે? કેવડી થયો છે કઈ અજ્ઞાન દશામાં કે એને ઉદય સાથે હજી જોડાણ મીટ્યું નથી, એટલે પરનો વિચાર કરવો નથી એવો નિર્ધાર કરે, નિશ્ચય કરે તો કામ આવે એવું નથી. એકતા બુદ્ધિ પડી છે અને બધા ઉદય પીડ્યા છે. ખાવું પીવું પહેરવું ઓઢવું સૂવું બધા તમામ પ્રકારના બહારના ઉદય ઉભા જ છે. પૂર્વકર્મ સંચિત ચાલ્યા જ છે, ક્રમસર ચાલ્યા જ આવે છે ઉદય. એમાં એ જોડાયા વગર રહી જાય તો કેવડી થઈ જાય? પણ એ તો કઈ પરિસ્થિતિ છે નહીં, હજી તો મુમુક્ષુની ભૂમિકામાં છે, એમાં એ નિશ્ચયાભાસી છે. હા, અહીંયા એ વિષય નથી. પણ શું કહે છે કે પરનો વિચાર મારે કરવો નથી, પણ પરમાં પરબુદ્ધિ થયા વિના નિજમાં નિજ બુદ્ધિ કેવી રીતે આવે? તારી પરમાં મમત્વ બુદ્ધિ તો પડી છે, એ મમત્વ બુદ્ધિ પર છે એમ નિશ્ચય થયા વિના નિજમાં નિજ બુદ્ધિ આવશે કેવી રીતે? એ ના આવી શકે. ત્યારે તે કહે છે કે શ્રી સમયસારમાં એમ કહ્યું છે, બીજી દલીલ આપે છે સમયસાર ને, કે ભાવયેત ભેદ વિજ્ઞાનમ અછિન્ન ધારયા તાવદ યાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિત. હવે શું છે કે ભેદ વિજ્ઞાન નું મૂકી દીધું, જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિત લઈ લીધું. મારે તો જ્ઞાન થી જ્ઞાન માં પ્રતિષ્ઠિત થવું છે, જ્ઞાન જ મારું જ્ઞાન છે, જ્ઞાન જ મારું જ્ઞેય છે, જ્ઞાન જ મારું જ્ઞાતાપણું છે. મારે પરનું કઈ કામ નથી, મારે ભેદ વિજ્ઞાન કરવું નથી, હું તો જ્ઞાનમાં સ્થિર રહેવા માંગુ છું. એ રીતે એની દલીલ છે. આ તો એને દલીલમાં પોતાનો આધાર મૂક્યો છે. શું ફાવતુલ્ય શાસ્ત્ર માંથી આનું નામ, પોતાના અભિપ્રાયમાંથી જે કાંઈ વાત મળતી આવે એને મુખ્ય કરીને ફાવતુલ્ય, પછી લાગુ પડતું હોય કે ન પડતું હોય એનો વિચાર કરે, એ પોતાની ભૂમિકાનો વિચાર નિશ્ચયાભાસી નથી કરી શકતો. એટલે એ પોતાને જે અભિપ્રાય બનાવવાનો છે નિશ્ચયાભાસનો, એને અનુસાર કોઈ શાસ્ત્ર વચન મળે એટલે એ શાસ્ત્ર વચનને મુખ્ય કર્યા કરે. જેવો શાસ્ત્રમાં આમ કીધું છે, જેવો શાસ્ત્રમાં આમ કીધું છે, હું કહું છું એમ જ શાસ્ત્ર કહે છે. ભાઈ બધા કહે છે એમ શાસ્ત્ર કહે છે. સાદ સ્યાદવાદ વાણી તો બધા મત ની વાત કરે છે, બધા મત એમાંથી જ નીકળ્યા છે ને. પણ કેવી રીતે બધા મત નીકળ્યા, કે એક વાત પકડી લીધી બીજી છોડી દીધી એમાંથી બધા મત નીકળ્યા. આત્મા શુદ્ધ છે, સાંખ્યનો મત ક્યાંથી નીકળ્યો? કે જે સમ્યક દર્શન નો વિષય છે, શુદ્ધ એકાંત અપરિણામી કુટસ્થ આત્મા ત્રિકાળ શુદ્ધ, એનો એકાંત થયો, પર્યાય ને સ્વીકારી નહી. એનું કોર્ડિનેશન કરતા આવડવું જોઈએ તો સાધના થાય, નહીતર વિરાધ ના થાય. આરાધના તો ન થાય પણ વિરાધ ના થાય, કેમ કે વિપર્યાસ થશે માટે વિરાધ ના થશે, એમ કેવું છે. વ્રત તપ ની વાત આવે ત્યાં મન નું કારણ કેસ તો આવી દલીલ તારી કામ આવતી હશે. બધી પોલ તો ખોલી છે ટોડરમલજી એ. હા, એનો અર્થ કે છે સમયસાર નો જે કળશ છે, શ્લોક છે 130 નંબર નો, એનો અર્થ છે કે આ ભેદ વિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવનું કે જ્યાં સુધી પરથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય. માટે ભેદ વિજ્ઞાન છૂટતા પરનું જાણવું મટી જાય છે અને કેવળ પોતે પોતાને જાણ્યા કરે છે. આ કળશ નો અર્થ ને ભાવાર્થ આવો છે, છેલ્લી લીટી છે એ ભાવાર્થમાં જાય છે. શું જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે ત્યાં સુધીનો કળશનો અર્થ છે. પછી તાત્પર્ય કાઢ્યું છે કે માટે ભેદ વિજ્ઞાન છૂટતા પરનું જાણવું મટી જાય અને કેવળ પોતપોતાને જાણ્યા કરે. હવે ત્યાં તો આમ કહ્યું છે કે પૂર્વે સ્વ પરને એક જાણતો હતો, એમાં ભેદ પહેલા પાડવો પડશે. તારે તું પરમા મમત્વ ને એકત્વ ભાવે પરિણમી રહ્યો છું, ત્યાંથી તો છૂટો પાડવો પડશે કે નહીં? કે એમ નેમ રહી જશે ને જ્ઞાનમાં આવી જઈશ, તો જ્ઞાનની સ્થિરતામાં આવી જઈશ, જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિત થઈ જશે કે નહીં? પહેલા તારે ભેદ વિજ્ઞાન કરવું પડશે. પછી એ બંને જુદા જાણવા માટે ભેદ વિજ્ઞાન ને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કે જ્યાં સુધી જ્ઞાન પર રૂપ ને ભિન્ન જાણે પોતાના જ્ઞાન સ્વરૂપમાં નિશ્ચિત થાય. ત્યાં સુધી ભેદ વિજ્ઞાન કરવું કે સ્વરૂપમાં લીન થાય ત્યાં સુધી. વિકલ્પમાં આવે એટલે ભેદ વિજ્ઞાન, ભેદ વિજ્ઞાન ના ફળમાં નિર્વિકલ્પ થાય. પાછો વિકલ્પમાં આવે એટલે ભેદ વિજ્ઞાન ચાલુ. આ સાધક દશા છે. પણ તે પછી ભેદ વિજ્ઞાન નું પ્રયોજન રહેતું નથી, અને જ્યાં સુધી એ નિર્વિકલ્પ દશામાંથી બહાર નહીં આવે પછી એને ભેદ વિજ્ઞાન નું પ્રયોજન રહેતું નથી. પરને પરરૂપ ને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે, પછી તો વગર વિકલ્પે પરને પર જાણશે ને સ્વને સ જાણશે. જેમ અત્યારે મિથ્યા દશામાં પરની ચિહ્ન વગર વિકલ્પે પર જાણે છે, પણ અહીં એમ નથી કે પરગ્રહને જાણવાનું જ મટી જાય છે. શું જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય એટલે પરગ્રહને જાણે જ નહીં એવું કઈ બનતું નથી. એમ બને તો કેવળ જ્ઞાનમાં છ દ્રવ્યનો જે પ્રસિદ્ધિ થઈ એ થાય નહીં, કેમ કે તો અરૂપી દ્રવ્ય છે. ભૂતગળ સિવાયના તો બધા અરૂપી છે, કારણ કે પરદ્રવ્યને જાણતા જાણવા અથવા સ્વદ્રવ્યના વિશેષો જાણવા એનું નામ વિકલ્પ નથી. જાણવું એનું નામ વિકલ્પ નથી એમ કહે છે. સ્વ કે પર પછીની વાત છે, જે જાણવું થાય છે એનું નામ વિકલ્પ નથી. વિકલ્પ જુદો છે, જ્ઞાન જુદું છે એમ કેવું છે. મિથ્યા દ્રષ્ટિઓ કે સમ્યક દ્રષ્ટિઓ પછીની વાત છે. પરને જાણવું કે સ્વજાને જાણવું પછીની વાત છે. જાણવું એ વિકલ્પ નથી એમ કે જાણવું તે જાણવું છે. વિકલ્પ તે વિકલ્પ છે. રાગ ને જુદો જાણ, જ્ઞાન ને જુદું જાણ એમ કે છે. બે ને એક કરવા તો શું કેવી રીતે સ્પષ્ટ કરે છે તો કહીએ છીએ કે રાગ દ્વેષ વશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો, શું રાગવશ કે દ્વેષવશ ઉપયોગને લઈ જવો, શું અથવા કોઈ જ્ઞેયને જાણતા ઉપયોગને છોડાવવો દ્વેષને કારણે, કે આ મારે નથી જાણવું, શું આ મારે નથી જાણવું, આવું નથી જાણવું મારે, શું એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો તેનું નામ વિકલ્પ છે. આનું નામ વિકલ્પ છે. વિકલ્પ આમ તારે સમજવો, રાગ વશ કે દ્વેષ વશ ઉપયોગને લગાવવો કે ઉપયોગને છોડાવવો. શું ઓપરેશન જોવે છે ને તો એને ચક્કર આવે છે, એનો અર્થ શું છે કે ઉપયોગને છોડાવવા માંગે છે, ત્યાંથી એ દ્વેષ વશ છોડાવવા માંગે છે. આવું નથી જોવું, આવું નથી જોવું, આવું નથી જોવું, એમાં બે ભાન થાય છે. એનું નામ વિકલ્પ છે. મિત્ર તો બે ભાન થાય નહીં, નિર્વિકલ્પ કહેવો જોઈએ. ઓપરેશન જોતા જોતા ચક્કર આવે ને પડી જાય તો નિર્વિકલ્પ થયો ગણવો ને, કે એનું નામ નિર્વિકલ્પતા નથી. ઉપયોગને એને છોડાયો, મારે આ નથી જોવું, આ મને નથી ગમતો, આ હું જોઈ શકતો નથી, એ વિકલ્પ છે. હા, સુરલા સાહેબ ફોડી નાખી લ્યો. ભાઈ આંખ છે, રૂપ દેખાય છે, અને રૂપ દેખાય છે એટલે વિકાર થાય છે. એની ઊંધું ઊંધું ગણિત પકડ્યું. શું માટે પહેલા આંખ ફોડી નાખો, પણ આંખ ફોડ્યા પછી દેખાશે તો શું કરીશ? તે જે ભૂતકાળમાં જોયું છે એ રૂપ આંખમાં બંધ કરીને કે આંખ ફોડીને દેખાશે, પછી શું કરીશ? જ્ઞાનને ફોડવા જઈશ ને? આંખને ફોડી નથી, જ્ઞાનને ફોડવા માંગે છે. શું એ કઈ કાર્ય પદ્ધતિ બરાબર નથી. પાંચ ઇન્દ્રિયના વિષયથી પાંચ ઇન્દ્રિયના વિષય સંબંધીના વિકારો થાય છે તો ઇન્દ્રિયોને બંધ કરી દો, પાંચે ને જાઓ નિગોદમાં એક ઇન્દ્રિય થઈને. એમ કરવાનું છે? એમ નથી. કઈ જ્ઞાનનો ઉઘાડ ને જ્ઞાનનો વિકાસ એ કોઈ બંધનું કારણ છે કે વિકારનું કારણ છે એમ નથી. શું એ તો એનો સ્વભાવ છે. પૂર્ણ જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે. વિભાવ તો બીજી વસ્તુ છે અને સ્વભાવ બીજી વસ્તુ છે. બેને જુદા પાડતા આવડવું જોઈએ. તો વિભાવ વિનાની, વિકાર વિનાની અવિકારી દશાની કેળવણી થાય. એનું વિજ્ઞાન છે આખું. એ વિજ્ઞાન સમજીને પોતાની અવસ્થાને કેળવે તો શુદ્ધ અવસ્થા થાય, નિર્વિકારી અવસ્થા થાય, તો નિર્દોષ પવિત્ર અવસ્થા થાય, અને નિરામય સુખનો અને આનંદ શાંતિનો અનુભવ થાય. હા, એમાં પોતાનું અસ્તિત્વનો નાશ કરવા માંગે છે, એક અંગનો નાશ કરવા માંગે કે પોતાના પૂરા અસ્તિત્વનો નાશ કરવા માંગે. અભિપ્રાયમાં તો નાસ્તી જ છે છે, અભિપ્રાય તો હરખો થઈ ગયો. એ કોણ ફોડે કે આત્મઘાત કરે, ભાઈ સરખું જ છે અભિપ્રાયની દ્રષ્ટિએ. એમાં વધારે ક્રોધ આવ્યો તો એને ગેસ તેલ છાંટ્યું, અને થોડો ક્રોધ આવ્યો તો આંખ ફોડી. શું એ આત્મઘાતી પગલું છે? લોકો નો સમજે એટલે વખાણ કરે સુરદાસના, કારણ કે પછી સુરદાસના જે બધા ભજનો આવ્યા એ લોકોને આકર્ષણ થયું. સિદ્ધાંતિક રીતે એ વાત પ્રતિકૂળ છે, એ વાત સાધનાને અનુકૂળ નથી. એટલે રાગને ઘર તારે હારે જ આવ્યું છે, તે ઘર છોડ્યું નથી પણ ઘર તારે તારે અંદર માં ઘર ઘૂસી ગયું છે, એને કાઢને પહેલા. બહાર થી છોડ, પહેલા તો પહેલા અંદર થી છોડ ને, એમ કે છે. વિધિ અંદર થી છોડવાની છે. લોકો શું માને છે કે બહાર થી છોડીએ ને તો અંદર થી છૂટે? ખોટી વાત છે. પુણ્યનું મહત્વ વધારવું છે તો શું કરવું છે? પુણ્યને પુણ્ય તો થશે ને, તો પુણ્યનો ઈચ્છુક થયો એ તો. આ સોદાબાજી બીજી જાતની છે, માગે એને ભાગે અને ત્યાગે એને આગે, એવું છે.
મોટા
બનાવે છે ને, એ તો અત્યારે સાધુ સંસ્થામાં શું છે, સાધુએ એક ઘર છોડ્યું છે અને ગામે ગામે એના એક થી વધારે ઘર છે. આટલા શ્રાવકો તો મારા પક્ષમાં, મારી અનુકૂળ, મારા સંઘાડાના, મારા ગચ્છના, મારી અનુકૂળ, શું દશા છે? એ દશા છે. એને ઘર છોડ્યું નથી પણ ઘર વધાર્યું છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ જોઈએ, દુઃખ ગર્ભિત, માન ગર્ભિત, લોભ ગર્ભિત, એ બધા કશાય ગર્ભિત ના વૈરાગ છે. વૈરાગ નથી એ, ખરેખર તો વૈરાગ જ નથી, દ્વેષ છે. વૈરાગ નથી પણ દ્વેષ છે. પછી માંડે ગાળો ભાંડવા વાણી અમને, શું કરે છે? સાધુ વ્યાખ્યાન આપે, વાણી અમને ગાળું દેવા માંડે, એ તમે આવું કરો છો, તમે આવું કરો. પણ પોતે શું કરે છે એ નથી કહેતા. શ્વેતાંબરમાં બહુ ચાલ્યું છે, મારા થાય અને પછી આજે દીક્ષા ન લેતા હોય અને ઘર સંસાર ચલાવતા હોય અને ગાળો દે, બહુ કડક બોલે છે, ખરાબ બોલે. હા, કેમ તમે ત્યાગ કરી શકતા નથી? જુઓ અમે ત્યાગ કરીને બેઠા છે. એટલે અહમ જ પોષે, ઈગોઇઝમ, પોતાનો ઈગો પોષવા સિવાય બીજું કઈ વ્યાખ્યાનમાં આ ચાલે જ નહીં. પોતાને નિષેધ કરે, દ્વેષ કરે, અને પોતે જે માનેલો ત્યાગ છે એનો રાગ કરે, અને જેને ત્યાગ નથી કર્યો એનો દ્વેષ કરે. આનું નામ વ્યાખ્યાન. ઠીક, આ ધાર્મિક વ્યાખ્યાન. ધાર્મિક વ્યાખ્યાન કે અધાર્મિક વ્યાખ્યાન, આવી સ્થિતિ થઈ ગઈ છે. દ્વેષ છે, વૈરાગ નથી, એ દ્વેષ છે. કુટુંબ, પરિવાર કે સમાજ કે કોઈના ઉપર દ્વેષ કરવાનો ક્યાંય ઉપદેશ નથી. જેમ રાગ કરવાનો ઉપદેશ નથી, તેમ ક્યાંય દ્વેષ કરવાનો પણ ઉપદેશ નથી. એમ છે, ખરેખર વિતરાગનો ઉપદેશ છે આ તો. વિતરાગનો ઉપદેશ વિતરાગ થવા માટેનો છે. રાગ કરવો કે દ્વેષ કરવો એવું ક્યાંય આવે નહીં. અને જો એમ ઉઠાડવા માંગે તો તોફાન કેવડું મોટું કરે. ખરેખર જો પાટ ઉપરથી એને ઉઠાડે કેટલું તોફાન કરે. હે, પછી તથા જ્યાં વિતરાગ રૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે, અન્ય અન્ય જ્ઞેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી. વિતરાગ રૂપ થઈને જેને જાણે છે એટલે સ્વને જાણે કે પરને જાણે, જેને માયા તે યથાર્થ જાણે છે, વિતરાગતા સહિત જાણે છે તે યથાર્થ જાણે છે, અને તે અન્ય અન્ય જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી. કે આ જાણવું ઈષ્ટ છે એમ ઉપયોગને ભમાવતો નથી, અને જાણવાનો લોભ નથી કોઈ જ્ઞેયને. અને ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી, માત્ર જાણવું છે તેમાં જાણવામાં વિકલ્પ નથી, વિકલ્પમાં જાણવું નથી. વિકલ્પ વિકલ્પ છે, જાણવું જાણવું છે, બે એક નથી એમ કે છે. હા, તું જાણવાને વિકલ્પ માને છો, એ ભૂલ છે એમ કે છે. પ્રશ્ન: છદ્મસ્તનો ઉપયોગ તો નાના જ્ઞેયોમાં અવશ્ય ભમે, તો ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે? તમે કહો છો કે જેને જાણે વિતરાગતા સહિત જાણે છે માટે એને નિર્વિકલ્પતા અમે કહીએ છીએ, તો છદ્મસ્તનો ઉપયોગ અહીંથી અહીંયા જાય ને અહીંથી અહીંયા જાય, એક જ્ઞેયમાં ટકે નહીં. જ્યાં સુધી છદ્મસ્ત છે ત્યાં સુધી ન તો સ્વજ્ઞેયમાં ટકે ન તો પરજ્ઞેયમાં ટકે, એ તો ચંચળ છે. ચંચળતા એનો છદ્મસ્ત અવસ્થામાં ચંચળતા અનિવાર્ય છે. જ્યાં ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ પછી નિર્વિકલતા પણ એને છે એમ કયો? એ કેવી રીતે? અમે તો કાંઈ એમાં સમજતા નથી. તારો જે તું જે જ્ઞાનમાં વિકલ્પ ને કલ્પે છો એ તારી સમજણ ભૂલ છે. જ્ઞાન એટલે જાણવું શું, અને જાણવામાં એકાગ્રતા થાય છે તો જ્યાં જ્યાં એકાગ્રતા થાય ત્યાં નિર્વિકલ્પતા છે. ઓલી વિધ નિર્વિકલ્પતા ન લેવી, એટલા માટે સૂત્ર આપશે, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, વિચારીને લાગુ પડશે. જેટલો કાળ એક જાણવા રૂપ રહે શું, જ્યાં જ્યાં એને એકાગ્રતા થાય તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે. શું એમ પોઈન્ટ શું છે? જાણવું એ વિકલ્પ નથી એમ કે છે. તો કે જાણવામાં પણ ઉપયોગ તો ભમે છે ને, તો કે ઉપયોગ ભમે છે પણ ક્યાંક એક એક એકને જાણવાનું પણ રહે છે ને. અથવા કોઈ પણ પ્રાણીને ચાર માંથી એક ધ્યાન હોય હોય ને હોય, ધ્યાન એકાગ્રતા એટલે ધ્યાન બરાબર છે. તો એકાગ્ર જે ધ્યાન છે, ધ્યાન વગરનો કોઈ જીવ છે? તો કે કોઈ જીવ નથી ધ્યાન વગરનો. આર્ત ધ્યાન તો બધા જીવોને છે, સંસારી પ્રાણીને કોઈને રૌદ્ર ધ્યાન થાય છે, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન ની વાત તો એની તો ચર્ચા કરવા જેવો વિષય જ નથી, તો નિર્વિવાદ વિષય છે. આત્મ સ્વરૂપમાં ધ્યાન લાગે, શુક્લ ધ્યાન થાય, એમાં તો કઈ ચર્ચાનો વિષય જ નથી વિકલ્પ માટે. પણ રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન થાય છે ત્યાં પણ વિકલ્પ નથી એમ કેવું છે. રૌદ્ર ધ્યાન જ છે બહુ નીચે, તો નારકીમાં નિગોદમાં તો રૌદ્ર ધ્યાન જ છે, નરક નિગોદમાં તો. બાકી આર્ત ધ્યાન વિશેષ છે. વિકલ્પ નો ક્યાં સવાલ છે? વિકલ્પ થાય તો જ વિભાવ થાય એવું થોડું છે, અને વિકલ્પ થાય તો જ રાગ થાય એવું થોડું છે, કે જ્ઞાન થાય એવું થોડું છે. વિકલ્પને કેમ આટલો બધો પકડશ તું એમ કે એમ કેવું છે? વિકલ્પ વગર પણ જ્ઞાન છે, અને વિકલ્પ વગર પણ રાગ દ્વેષ ને આર્ત ધ્યાન છે. આર્ત ધ્યાનમાં ક્યાં વિકલ્પ છે? તમે ટીવી જોવા બેઠા તો એકાગ્ર થઈ ગયા હે, તમે વિકલ્પ ક્યાં કર્યો? બસ, તો એટલા વિકલ્પ કેમ પકડો છો એમ કે છે. શું જ્યાં એકાગ્રતા થઈ ત્યાં વિકલ્પ નથી એમ કે છે. સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ એવું જ કહ્યું છે કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. આ સિદ્ધાંત સૂત્ર છે મોક્ષ શાસ્ત્રનો. અર્થાત એકનું મુખ્ય ચિંતવન હોય તથા અન્ય ચિંતવન રોકાઈ જાય તેનું નામ ધ્યાન છે. એક જ વિષયનું ચિંતવન રહે એનું નામ ધ્યાન. ચિંતવન કયો કે ત્યાં ઉપયોગ લાગેલો રહી એમ કયો. જેને મજા કહીએ છીએ આર્ત ધ્યાન છે. આર્ત ધ્યાન છે તો ત્યાં વિકલ્પ બીજા વિષયના વિકલ્પ નથી. જ્યાં એકાગ્રતા છે ત્યાં તેનું જ જ્ઞાન ને તેનો જ રાગ ચાલે છે. હા એને નિર્વિકલ્પતા કહેવી એમ કે છે. ઓલો તો પકડી રાખ્યો છે નિર્વિકલ્પ શબ્દ નો અર્થ કે શુદ્ધો ઉપયોગ થાય તો જ નિર્વિકલ્પતા. એવું નથી. ક્યાં ક્યાં નિર્વિકલ્પતા છે એ તું પેલા સમજી લે. આ સૂત્રની સરવાર સિદ્ધિ ટીકામાં તો વિશેષ એમ કહ્યું છે એમ કે જો સર્વચિંતા રોકાવાનું નામ ધ્યાન હોય તો અચેતન પણ થઈ જાય. એની દલીલ આપી પાછી કે તો જાણવાનું બંધ કરવાની વાત છે. શું પરનું ધ્યાન છે એમાંય નિર્વિકલ્પતા છે અને સ્વનું ધ્યાન છે એમાંય નિર્વિકલ્પતા છે એમ કે છે. પરના ધ્યાનમાં આર્તરૌદ્ર ધ્યાન છે અને સ્વના ધ્યાનમાં ધર્મ શુક્લ ધ્યાન છે અને બંને જગ્યાએ નિર્વિકલ્પતા થાય છે. શું માટે તું એવી રીતે તો કહે તો તારે તો ધ્યાન બંધ કરવું પડે તો આત્મા જ બંધ થઈ જાય એમ કે છે. આત્માના પર્યાય છે એ તો સ્વભાવ વિભાવની પછી વાત છે. અત્યારે તો વિકલ્પ નિર્વિકલ્પની વાત છે. શું એટલે એ પ્રકાર બંધ થઈ જાય તો અચેતન પણ આવે. જળને ધ્યાન ન હોય ચેતનને તો ધ્યાન હોય. કાં રુદ્ર આર્ત ધ્યાન હોય કાં રુદ્ર ધ્યાન હોય કાં ધર્મ ધ્યાન હોય કાં શુક્લ ધ્યાન હોય. વળી એવી પણ વિવિક્ષા છે કે સંતાન અપેક્ષા નાના જ્ઞેયનું પણ જાણવું થાય છે. સંતાન અપેક્ષા એટલે પરંપરા. એકની જગ્યાએ ઉપયોગ ન રહીએ બીજે એમ એને ઉપયોગ લાગ્યા જ કરે. પરંતુ જ્યાં સુધી વિતરાગતા રહે રાગાદી વડે પોતે ઉપયોગને ભમાવે નહીં ત્યાં સુધી નિર્વિકલ્પ દશા કહીએ છે જ ને. આ શુક્લ ધ્યાનમાં શું છે? શુક્લ ધ્યાનની અંદર વિતરાગતા રહે છે ઉપયોગને ભમાવતા ભલે દ્રવ્યથી દ્રવ્યાંતર પર્યાયથી પર્યાયાંતર અર્થથી અર્થાંતર થાય છે પણ વિતરાગતા સહિત થાય છે તો તેને નિર્વિકલ્પ દશા કહીએ છીએ. સાતમાંથી બારમાં ગુણસ્થાની નિર્વિકલ્પ દશા છે કે નહીં? શું એમ એટલે રાગાદી વડે ઉપયોગને નહીં ભમાવ. શું ઉપદેશ લીધો? રાગાદી વડે ઉપયોગને નહીં ભમાવ. ઉપયોગ તો છદ્મસ્થ ત્યાં સુધી તો ફેર્યા જ કરવાનો છે. એક જગ્યાએ નહીં રહીએ એની અનિવાર્ય પરિસ્થિતિ છે. છતાં ત્યાં નિર્વિકલ્પતા હોય છે એમ કેવું છે. જાણવું તે દોષ નથી. રાગ સહિત જાણવું તે દોષ છે. દ્વેષ સહિત જાણવું તે દોષ છે. વિતરાગતા સહિત જાણે તો તે નિર્દોષ છે. એને નિર્વિકલ્પ દશામાં તો કહીએ છીએ એમ કે છે. શું જ્યારે કોઈ પદાર્થ ઈષ્ટ પણ નથી કોઈ પણ પદાર્થ અનિષ્ટ નથી તો સર્વજ્ઞેયો પ્રત્યે ઉપેક્ષા થઈ જશે કે મારે તો કોઈ ઈષ્ટ નથી ને અનિષ્ટ નથી. પછી ઉપયોગ જાય તો એને એને સ્વવિકલ્પ નથી કહેતા એને નિર્વિકલ્પ કહીએ છીએ એમ કે છે. શું પરિવર્તન ક્રિયા લીધી છે પ્રવચન સારમાં. જ્ઞેયથી જ્ઞેયાંતર થાય છે. જ્ઞેયથી જ્ઞેયાંતર થાય છે એમ લબ્ધમાં પણ લબ્ધ પણ બદલવું તો છે જ ને. લબ્ધ કઈ કુટસ્થ થોડું છે પરિણમવું તો છે. ઉપયોગ ભલે સર્વ ઉપર લાગ્યો છે પણ જ્ઞાનની જે જ્ઞપ્તિ ક્રિયા છે એ પરિવર્તિત થાય છે. જો પરિવર્તિત ન થાય, લબ્ધ ઉપયોગ બંને એક થઈ જાય તો કેવળ જ્ઞાન થાય, તો પછી લબ્ધ જ ન રહીએ. પછી તો લબ્ધ જ ન રહીએ. શું? કેમ કે લબ્ધમાં ઉપયોગ આત્મામાં જોયો, સાતમા ગુણ સ્થાન પછી શ્રેણી માંડી એમાં, બરાબર. હવે પૂર્વ સંસ્કાર ક્યાં રહી ગયા? લબ્ધમાં રહ્યા. તો એ નપ્તિ પરિવર્તન ચાલુ રહે છે. ક્યાં સુધી? કે ઉપયોગ છે એ ન છૂટે ત્યાં સુધી. તો એ ભૂસાતો જાય છે. એ નપ્તિ પરિવર્તનની પૂર્વ સંસ્કારિત જે પરિણતિ છે એ ભૂસાતી ભૂસાતી ખલાસ થાય છે. એટલે ઉપયોગ સર્વદેશી થઈ જાય છે. એક દેશીમાંથી સર્વદેશી થઈ જાય છે. એમ એમ કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન થવાનો પ્રોસેસ એ રીતે છે કે ઉપયોગમાં તો શુદ્ધાત્મા છે, પણ અંદર બીજું જે જૂનું પડ્યું છે એનું શું? તો કે લબ્ધના પરિવર્તનમાં ચાલુ છે અને એ પરિવર્તન છૂટતું જાય છે, એ પરિવર્તન છૂટતું જાય છે, એમાં પણ છૂટતું જાય. જે સાતમા ગુણ સ્થાને હોય એટલી જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા આઠમા ગુણ સ્થાને ન હોય, આઠમાએ હોય એટલી નવમાએ ન હોય. એટલા માટે તો એ ન સમજે એને એમ કીધું કે જો અહીંયા આ પ્રકૃતિનો ક્ષય છે, અહીંયા નવમા ગુણ સ્થાને ત્રણેય વેદ ખલાસ થશે, એને પુરુષ વેદ પણ નહીં રહે, સ્ત્રી વેદ પણ નહીં રહે, નપુસક વેદ પણ નહીં રહે. તો એ સમજવા જેવો વિષય છે કે પાંચમા ગુણ સ્થાને સાતમી પડીમાં આવી ત્યારે અબ્રહ્મચર્યનો વિકલ્પ ગયો, બુદ્ધિપૂર્વક એને અબ્રહ્મચર્યનો વિકલ્પ ન આવે, મિત્રાક્તા થઈ જાય, વિકલ્પ જ ન આવે અબ્રહ્મચર્ય માટે. પણ અંદર રહી ગઈ છે સંસ્કાર, વેદનો સંસ્કાર રહી ગયો છે. તો છઠ્ઠા ગુણ સ્થાને મુનિનો ઉપદેશ આપ્યો કે જ્યાં ગ્રહસ્થી હોય, ગ્રહસ્થ રહેતા હોય ત્યાં એ ઘરમાં તારે રહેવું નહીં. નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનો ઉપદેશ આપ્યો. મુનિને શું જરૂર હતી? એને તો પાંચમા ગુણ સ્થાને પ્રકૃતિમાં ધારણ થઈ ગઈ છે, વિતરાગતા આવી ગઈ છે, અબ્રહ્મચર્યનો વિકલ્પ ચાલ્યો ગયો છે. છતાં મુનિને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનો ઉપદેશ શા માટે છે? બહારનો, વ્યવહારનો. એ તો વ્યવહારનો છે. આમ ન કરવું, આમ ન કરવું, આમ ન કરવું. શું? જો જોઈ નીચું જોઈને ચાલવું, આમ આમ જોઈને ચાલવું નહીં, એ બધું કેમ આપ્યું? નહીં, અમે જુદી વાત છે. મિત્રાક્તા થઈ છે પણ સંસ્કાર રહી ગયા છે અબ્રહ્મચર્યના. વેદ, વેદની પ્રકૃતિ અંદર સત્તામાં છે. એ નવમા ગુણ સ્થાને જશે, સાતમામાં નહીં જાય, આઠમામાં નહીં જાય, નવમામાં એનો વિચ્છેદ જશે. એનો અર્થ શું? કે અંદર જે ઉપયોગ આત્મામાં શુદ્ધ છે એ લાગેલો છે, શુદ્ધ ઉપયોગ છે, પણ અંદર જે જ્ઞપ્તિ પરિવર્તિત જે ક્રિયા છે એ ક્રિયા છૂટતી જાય છે, છૂટતી જાય છે. સ્થિરતા અંદરની પણ આવતી જાય છે. એ બારમા ગુણ સ્થાને ખલાસ થઈ જશે. બારમા એ ખલાસ થઈ જશે. બારમા ગુણ સ્થાન પૂર્ણ વિતરાગતા થશે. એક એક પ્રકૃતિ ને રહીને તેરમામાં કેવળ જ્ઞાન ફાટી જશે. હા, એવું છે, એ લેવું છે. એટલે એના ઉપર તો પ્રશ્ન કરે છે હવે કે જો એમ છે તો પરદ્રવથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? તમે એમ કહો છો કે ભલે ને ઉપયોગ ફેર્યા કરે ને વિતરાગતા સહિત ફરે છે, પછી હું વાંધો છે? જો તમે એમ કહેતા હોય તો પછી શાસ્ત્રમાં તો ઉપદેશ છે કે ઉપયોગ અન્ય અન્ય જ્ઞેયોમાં ન લગાવવો. વિતરાગતા જેમ આવી તો ચંચલતા પણ છોડાવવાનો ઉપદેશ છે. એનું શું? તો કે એનો ઉત્તર છે કે શું કે જે શુભ શુભ ભાવોના કારણરૂપ પરદ્રવ છે તેમાં ઉપયોગ લાગતા જેને રાગદ્વેષ થઈ આવે છે, તથા સ્વરૂપ ચિંતન કરે તો જેને રાગદ્વેષ ઘટે છે, એવી નીચલી અવસ્થા વાળા જીવોને પૂર્વક ઉપદેશ છે. આ ઉપદેશ નીચલી અવસ્થા વાળાને છે એમ કે છે. ઠીક. એટલે નિમિત્તાધીન જેની વૃત્તિ છે. શું? જે શુભ શુભ ભાવોના કારણરૂપ પરદ્રવ છે. કે ભાઈ બજારમાં જાય એટલે એને વેપારના વિકલ્પ આવે છે, ને મંદિરમાં આવે એટલે એને પૂજા ભક્તિ ને સ્વાધ્યાયના વિચાર આવે છે. એવી જેની યોગ્યતા છે તો એને એમ કહે છે કે તારે બજારમાં ન જવું, તારે નિવૃત્તિ લઈને મંદિર આવવું. શું? કેમ કે તારી નિમિત્તાથી વૃત્તિ છે. તો જેવા જેવા નિમિત્તમાં તું જઈશ એવા એવા તારા પરિણામ થઈ જાય છે. તો એને એ પ્રમાણે રાગ દ્વેષ થઈ આવે છે. અને જો સ્વરૂપ ચિંતન કરે, સ્વાધ્યાય કરે, તો એના એના રાગદ્વેષ ઘટે છે. ત્યાં અશુભ મટીને શુભમાં આવે છે, અથવા પાતળા પડે છે, દર્શનમાં પણ મન થાય છે, ચારિત્રમાં પણ મન થાય છે. તો એવા જીવોને એવો ઉપદેશ પણ આપ્યો છે કે તારે સત્સંગ કરવો, તારે કુસંગમાં ન જવું, અસત્સંગ ન કરવો, શું એવો ઉપદેશ છે. જેમ કોઈ સ્ત્રી વિકાર ભાવથી કોઈના ઘરે જતી હતી, તેને મનાઈ કરી કે પર ઘરે ન જાવ તારે, શું પોતાની અયોગ્યતા હતી તો એને ના પાડી કે તારે જવું જ નહીં, કોઈને ત્યાં જવાની બંદી છે, તને ઘરમાં જ તારે બેસી રહેવું. પણ જે સ્ત્રી નિર્વિકાર ભાવથી કોઈના ઘરે જાય અને યથાયોગ પ્રવર્તે, તો એમાં કાંઈ એનો દોષ નથી. જે સગા સંબંધી પાડોશમાં જાય છે પણ એને કઈ જાતનો વૃત્તિ ખરાબ નથી થતી, તો એને કઈ દૂષિત ગણવામાં આવતી નથી. તેમ ઉપયોગ રૂપ પરિણતિ રાગદ્વેષ ભાવથી પરદ્રવ્યમાં પ્રવર્તી હતી. શું છે ઉપયોગ? જઈને રાગ ધારણ કરતો હતો, ઉપયોગ જઈને દ્વેષ ધારણ કરતો હતો. તો કે એમ ના પાડી શકે, વિતરાગતા સહિત ભલે ન જાય, એમાં એને વાંધો આવશે. તેને મના કરીને કહ્યું કે પરદ્રવ્યમાં ન પ્રવર્થ, સ્વરૂપમાં મગ્ન રહે. પણ જે ઉપયોગ રૂપ પરિણતિ વિતરાગ ભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્તે, તો તેને કાંઈ દોષ નથી. કેવું સિદ્ધ કર્યું છે? જાણવામાં દોષ નથી એમ કેવું છે, તે પરને જાણવા માટે દોષ છે. એ વાત ભૂલી જતો, એ વાત નથી. અહીંયા તો ઘણી સરસ ચર્ચા કરી છે. શું સંસારમાં રહેવું એટલે રહેવાનો અભિપ્રાય નથી. તું પૂર્વ કર્મને ખલાસ કરવા માટે રહી જાય એ બીજી વાત છે, અને રહેવા ખાતર રહી જાય એ બીજી વાત છે. નિર્જ્ઞાયક શંકર દોષ તો શું છે કે પરદ્રવ્યમાં રાગદ્વેષ પૂર્વક પ્રવર્તે, તો રાગદ્વેષ રહિત પ્રવર્તે તો નથી લાગતો એમ કેવું છે. શું નિર્જ્ઞાયક શંકર દોષમાં તો શું છે કે મિથ્યાત સમ્યકનો અપેક્ષા લેવામાં આવે છે. અહીંયા થોડી જનરલ ચર્ચા કરી છે. જનરલ ચર્ચા એમ કરી છે કે એક માણસ એવો છે કે જે પરદ્રવ્યને જાણવાને જ દોષ ગણે છે. તો કે એમ નથી, સર્વથા એમ નથી, સિદ્ધાંત તૂટે છે અહીંયા એમ કે છે. શું એવી રીતે નથી દોષ થતો? જાણવું દોષ થાય તો એ સ્વભાવ જ દૂષિત થઈ જાય, અને જાણવાનો નાશ કરવો પડે, અને સ્વભાવ એના હિસાબે સ્વભાવનો નાશ કરવો પડે, એટલે આત્માનો નાશ થઈ જાય, એટલે એ મિથ્યાત થયું ત્યાં એમ કે છે. એવી રીતે લેવા જતા મિથ્યાત થાય છે એમ કે છે. શું પણ રહેવું શું કરવા, રહેવાનો અભિપ્રાય છે એમ સવાલ છે. બોલા જેવું છે તમારી વાત. બોલો આવે છે ને કે ભાઈ કર્મ કરવું પણ ફળની અપેક્ષા ના રાખવી, પણ કર્મ શું કરવા કરવું? અનાસક્ત ભાવે કર્મ કરવું એમ આવે છે ને, ગીતામાં આવે છે. પણ રહેવા તો નથી બીજી વાત છે, ને કરવું અભિપ્રાય બીજી વાત છે એમ છે. આ તો જરા સૂક્ષ્મ વિચારણાનો વિષય છે, સ્થૂળ વિચારણાનો વિષય નથી. તત્વનો વિચાર તો સૂક્ષ્મ વિચારણાનો વિષય છે. મને ગુરુદેવે પ્રશ્ન પૂછ્યો તો કે અનાસક્ત ભાવે કર્મ કરવું આવે છે એનું શું? પણ કર્મ કરવું એમાં આસક્તિ આવી ને સાહેબ? બહુ પ્રશ્ન પ્રમોદ થયો ગુરુદેવને. હું અમારે વેદાંતમાં ગીતા હે ને ઉસમાં આતા હે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તારો અધિકાર છે માટે તું કર્મ કરે જા, ફળની આશા રાખીશ નહીં. પણ કર્મ કરવાનો અભિપ્રાય છે એનું શું? અનાસક્ત ભાવે કર્મ ને કર, પછી ઉપદેશમાં એમ આવે કે અનાસક્ત ભાવે ફળની આસક્તિ વિના તું કર્મ ને કર. તો કે કર્મ ને કરવાની આસક્તિ છે કે નહીં? આ બીજો પ્રશ્ન ઉભો થયો. સિદ્ધાંત ઉપરથી સારો લાગે, મજાનો લાગે, બહુ સરસ વાત છે. પકડ્યા છે ત્યાંથી અંદર. કરી શકું છું એવો અભિપ્રાય ચાલુ છે ને, કરવું તો ખરું જ, તો રાખ કે દી મટે નિમિત્ત રાખતા કે દી થાય, શું અંદર આશક્તિ રહી જાય ને બહારથી આશક્તિ છોડી એવું માને, ભ્રમમાં પડી જાય, ભૂલમાં પડી જાય, ભૂલો પડી જાય, એમ કેવું છે. વિશેષ લઈશું.